તારીખ 16/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 527-530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 216
પ્રવચનામૃત 527 પરિણામ કી મર્યાદા દેખ રહે છે અપરિણામી કા જોર છૂટ જાતા હૈ મર્યાદા દેખવી એટલે શું કે પરિણામમાં હું પણ સાવધાની જે છે એ સાવધાની વધારે દ્રઢ થાય કે હું પર મારા પરિણામને હું જોતો રહું અને મર્યાદા બહાર ન જાય અને હું સાવધાની રાખું એટલે પર્યાયના કર્તૃત્વ ઉપર ત્યાં જોર થઈ જાય છે જોર અપરિણામી ઉપર જવું જોઈએ અને પરિણામ ઉપરથી જોર ઘટી જવું જોઈએ એના બદલે પરિણામ મર્યાદામાં રહે એના માટે હું સાવધાની રાખું કાળજી રાખું એમ પરિણામને મર્યાદામાં રાખવાનો જે જોર છે એ પરિણામની સાવધાની સાથેનું જોર છે એ જોર પર્યાય દ્રષ્ટિને મજબૂત કરે છે દ્રઢ કરે છે એ રીતે પરિણામનું અવલોકન કરવાનું નથી પરિણામનું અવલોકન કરવાનું હોવા છતાં આ પ્રકારે નહીં થવું જોઈએ પાછું આટલી લાલ બત્તી ત્યાં એ તો એક એક સિદ્ધાંતમાં સાથે લાલ બત્તી શું છે એ સમજી લેવી જોઈએ ગમે તે સિદ્ધાંત હોય પર્યાય વિષયક હોય કે ત્રિકાળી દ્રવ્ય વિષયક હોય કોઈ પણ સિદ્ધાંત વિષયક હોય તો એમાં આભાસ કેવી રીતે થાય છે અથવા એમાં અયથાર્થ ગ્રહણ કેવી રીતે થાય છે એ વાતનો કે જેથી લાભ થવાને બદલે નુકસાન થાય એ વાતો સાથે સાથે સમજવી જોઈએ અને દરેક કાર્યમાં એવું હોય છે કોઈ માણસ નવો વેપાર શરૂ કરે આ તો નવો જ વેપાર છે ને અનાદિથી નથી કર્યો એવો પણ જગતમાં નવો વેપાર શરૂ કરે ત્યારે પહેલું એ જોઈ લઈએ કે આમાં નુકસાન થવાના શું શું કારણો છે આપણે કરીએ છીએ વેપાર નફા માટે પણ નફો લેવા જતા ક્યાંક મૂડી ખોઈએ તો નુકસાન જાય તો માટે એ પહેલું સમજી લ્યો કે આમ તો ન થવું જોઈએ આમ તો ન થવું જોઈએ આમ તો ન થવું જોઈએ માલ વેચીને પૈસા લઈએ છે નોટ ફાટેલી ન આવી જોઈએ નોટ ખોટી ન આવી જોઈએ એ બધું વિચારવું તો પડે જ છે નોટ છે માટે લઈ લ્યો એમ કઈ નથી લેવાતું એને પણ તપાસવું પડે છે કે આમાં ખોટી નોટ નથી આવતી ને ફાટેલી નોટ નથી આવતી ને એમ દરેક સિદ્ધાંત લાભનું કારણ હોવા છતાં એ જ સિદ્ધાંત નુકસાનનું કારણ જો યથાર્થપણે સમજવામાં ન આવે કે ગ્રહણ કરવામાં ન આવે તો એ નુકસાનનું કારણ થઈ શકે છે એટલે અહીંયા પરિણામની સાવધાનીથી પરિણામની પકડ વળી જાય છે એ પ્રકારે પરિણામને જોવા નથી પરિણામનું અવલોકન કરવું છે તો ત્યાં કયા દ્રષ્ટિકોણથી અને કયા પ્રકારથી કરવું છે હવે સવડું લઈએ કે ત્યાં સ્વભાવ ભાવના પરિચય ઉપરથી સ્વભાવની ઓળખાણ કરવી છે જ્ઞાન ભાવના પરિચય ઉપરથી જ્ઞાન સ્વભાવની ઓળખાણ કરવી છે અને વિભાવ પરિણામોના પરિચયથી વિભાવ સ્વભાવને ઓળખાણ કરવી છે કે કોઈ પણ વેશે વિભાવ આવે તો પણ એ વિભાવ જ છે એમ ઓળખાય અને ક્યાંય સ્વભાવની ભ્રાંતિ એમાં ન થાય તો ત્યાં દ્રષ્ટિકોણ એ અપનાવીને અવલોકન કરવાનું છે એમ અવલોકન કરવું એનો અર્થ એ છે કે એમાં દ્રષ્ટિકોણ કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણ છે એની પાછળ હેતુ છે એ હેતુપૂર્વક થાય તો એમાં વાંધો નથી આવતો આ તો જેમ પર્યાયને કરી શકાય છે માટે એને હું મર્યાદામાં રાખું પરિણામને હું કરું ને હું એને મર્યાદામાં રાખો એ કર્તૃત્વ દ્રઢ કરવા માટે પરિણામને જોવાની વાત નથી હા એનો હેતુ તો હોવો જોઈએ અવલોકન કરવા પાછળ હેતુ શું છે કે કોઈ પણ કાર્ય કોઈ લક્ષ્યપૂર્વક તો હોય એવું હોવું જોઈએ જો પોતાના આત્મહિતના લક્ષ્યપૂર્વક કોઈ કાર્ય ન હોય તો પછી એ લક્ષ્યવિહીન પ્રવૃત્તિ છે એ તો સાવ અંધારામાં જ કૂદકા મારવાની વાત થઈ એનાથી કોઈ લક્ષની સિદ્ધિ નથી. દ્રષ્ટિકોણ હાથમાં આવ્યો છે કે આમાંથી સ્વભાવ નો પરિચય કરી સ્વભાવ ને ઓળખવો છે, કેમ કે સ્વભાવ ને ઓળખતા આત્મકલ્યાણ થશે. એવી રીતે કેમ કે પહોંચવું છે ઘરે, પછી જલ્દી પહોંચવું હોય તો રિક્ષા બાંધવી જોઈએ, થોડો વાર હોય ને ઘોડાગાડી બાંધીએ તો વાંધો નહીં, ભલે આઠ આનાનો ફાયદો થાય, આપણે 5 મિનિટ વડા પડીએ તો વાંધો નથી, ને પૈસા બચાવવા તો ધીમે ધીમે ચાલીને પણ જઈએ. ઘરે પહોંચવું છે તો સાધન કેવું લેવું એ વળી બીજો વિષય છે. એમ વચ્ચે બીજી વાત આવે પણ મૂળ લક્ષ ચૂકીને કાંઈ બીજી જગ્યાએ જવાની વાત નથી, એટલે આત્મકલ્યાણ જ કરવું છે એ વાત તો એમને પાકી રહી છે, એમાં ફેરફાર કરવાનો પ્રશ્ન નથી રહેતો. એમાં ખાસ કરીને શું છે કે જેટલું જણાય એટલું એનો કઈ સ્વભાવ વાંધો નથી, પણ અવલોકન એટલે અનુભવ ઉપર ઉપયોગને લઈ જવો. અવલોકન નો અર્થ શું છે કે અનુભવ ઉપર ઉપયોગને, ચાલતા અનુભવ ઉપર ઉપયોગને લઈ જવો, અને એ મહાવરો જેમ થાય છે એમ એ ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે, અને સૂક્ષ્મ એવા સ્વભાવનો પરિચય થઈને ઓળખાણ થાય છે. પછી એના અનેક પડખા જે સ્વભાવના નિર્લેપતા આદિ છે એ ભલે જણાય એનો કઈ સવાલ નથી, પણ કોઈ એક પડખા અને પણ સ્વભાવ તો આખો જાણવાનો છે. અને મુખ્યપણે તો જ્ઞાન લક્ષણ ઉપરથી જ્ઞાન સ્વભાવ જણાય છે. પછી નિર્લેપતા આદિ જ્ઞાનનો ધર્મ છે, પણ એ જ્ઞાન કહેતા આખો સ્વભાવ લક્ષણ ગોચરતો હોવો જોઈએ. મુખ્ય એનો લક્ષણ જ્ઞાન છે, એ મુખ્ય લક્ષણ છે ઓળખવા માટે, એ સિવાય બીજું લક્ષણ નથી. જ્ઞાન સિવાય કોઈ બીજું લક્ષણ નથી, કેમ કે એનાથી એ બરાબર સ્પેસિફાય થાય છે. જે સ્વભાવનું ખાસપણું છે અથવા જે સ્વભાવની ખાસિયત કહેવામાં આવે તે જ્ઞાનથી પકડાય છે. હવે ઓછામાં ઓછા ઉઘાડ વાળા તિર્યંચના જીવને પણ જ્ઞાન લક્ષણ ઉપરથી અખંડ જ્ઞાન સ્વભાવ, બીજા પડખા થોડા અસ્પષ્ટ રહેતો પણ એને બહુ વાંધો નથી આવતો, આખો જ્ઞાન સ્વભાવ પૂરો સ્વભાવ ઓળખાણમાં આવી જાય છે. થોડુંક એ તો પરિચયમાં જઈને ઊંડા ઉતરવાનો વિષય છે, કેમ કે પ્રયોગનો વિષય વગર પ્રયોગે એ વિષયના ઉંડાણમાં જઈ શકાય એવું પણ નથી, ચર્ચા કરીને પણ જઈ શકાય એવું નથી. કેમ કે જેની ચર્ચા કોને કરશો, એના ઉંડાણમાં ગયા વગર કોને ચર્ચા કરશો? અને માનો કે કોઈ વાત આવે તો પણ જેને પોતે એ ઉંડાણમાં ગયા નથી એને એ વિષય કેવી રીતે સમજાય છે, સમજાય કેવી રીતે, કે સમજાય નહીં? કેમ કે પૂરું શબ્દથી વક્તવ્ય નથી, શબ્દથી પૂરું વક્તવ્ય નથી, અધૂરું વક્તવ્ય છે. એટલે વાત શબ્દના અર્થ સુધી જ પહોંચે જ્ઞાન, અને ભાવ ભાવ ભાષણ ના આવે, પ્રયોગ વગર ભાવ ભાષણ આવે નહીં. ભાવ ભાષણ વગર સમજાણું છે તો ઓક સંજ્ઞા તો એની જ છે, અનાદિ એ તો શબ્દના અર્થ તો સમજે છે, અર્થ સમજે, ભાવાર્થ સમજે, એનો તો કઈ અર્થ એથી કોઈ ભાવ ભાષણ તો આવતું નથી કે જેથી કઈ પ્રયોજન સરે. પાણી ઉપર તરે છે માણસ, પાણી ઉપર તરે છે તો હાથ પગ હલાવે છે, એમાં કળા શું છે? હાથ પગ હલાવવું એમાં તરવાની કળા શું છે? લ્યો કયો બતાવો, શબ્દોથી બતાવો. પાણી ઉપર તરવું હોય એને ઢબવો એમ કે છે, હાથ પગ હલાવે એટલે પાણી ઉપર ઢબો તમે એમ કે, ઢબઢબવું એમ કે. હાથ પગ હલાવો એનો એક શબ્દ ઢબવું એમ કીધું. તો જેટલા હાથ પગ હલાવે એટલા તરી શકે ખરા? તરતા ના આવડી, હાથ પગ હલાવે તો ડૂબી જાય, અને તરતા આવડી હાથ પગ ન હલાવે તો એ તરે, તરે કે ન તરે? ગામડામાં રહ્યા એને બધી ખબર હોય. શું જીતુભાઈ ના પિતાશ્રી છે સીતાપુર, એ લોકો મૂળ રાજ સીતાપુરમાં, સુરેન્દ્રનગર ધાંગધ્રા વચ્ચે નાનું ગામ છે, હા 2000 ની વસ્તી ગામમાં તળાવ છે મોટું. હું નાનપણમાં જતો કોઈ વાર તળાવમાં પડે તો એ એમને પદ્માસન વાળી અને પાણી ઉપર ચત્તા સુવી રહી, કાંઈ હાથ પગ ન હલાવે. હું કામ ઊંચા હતો હોય કાં સાપ નીચે સાઈડમાં હતો, જેમ પાણીમાં પત્તું તરતું હોય, પાંદડું તરતું હોય વનસ્પતિનું, એવી રીતે એ પીડ્યા હોય, એવી રીતે તરે બોલો. એટલી પ્રેક્ટિસ હતી એમ, પાણી ઉપર પડ્યા રે, કઈ મોઢામાં પાણી જાય નહીં, કાનમાં પાણી જાય નહીં, નાકમાં પાણી જાય નહીં, કઈ હાથ પગ હલાવવાની જરૂર નહીં. કળા છે એમાં શું? હાથ પગ હલાવે તો કળા છે, ન હલાવે તો કળા છે. કળા શું કેવી રીતે બતાવશો? લેવાય ભાષામાં વક્તવ્ય તો કળા છે, તરે છે, તરતા આવડે છે, આટલી ભાષા આવે. પછીથી વધારે ભાષા દેહની ક્રિયામાં નથી, આ તો અરૂપી આત્માની ક્રિયા છે. આ તો રૂપી દેહની ક્રિયામાં પણ કળાની ભાષા નથી, તો પછી આત્માને અંતર્મુખ થવાની, પ્રયોગ કરવાની એની ભાષા ક્યાંથી લાવવી? એ વિષય પ્રયોગમાં જઈને સમજવા જેવો છે. એ વગર સમજાય એવો જ નથી, ગમે એટલું મથામણ કરે નહીં, બુદ્ધિથી માથાકૂટ કરે, પકડાય ભાવ ન પકડાય. એ પાણી ઉપર તરવાની વાત છે, આ સંસારથી તરવાની વાત છે. વાત તો તરવાની છે. શું રસ્તામાં તરીને ચાલે છે કે નહીં? વાહન ચલાવતા શીખે, ભલે સાયકલ ચલાવે તો પણ એને તારવતા ન આવડે તો ટ્રાફિક તો બે બાજુથી આવવાનો છે, અને ક્રોસિંગ હશે તો ચારે બાજુનો ટ્રાફિક છે. ચાર રસ્તા હોય તો ચાર બાજુનો, છ રસ્તાનું ક્રોસિંગ હોય તો છ બાજુનો ટ્રાફિક હોય, હોય કે ન હોય? તો હવે આ બધા રોડ લાઈન ને સર્કલ ને બધું કરી નાખે છે કે ભાઈ આ રીતે ચાલવું, પણ પેલા તો એવું કઈ ટ્રાફિક સેન્સ જેવું હતું નહીં, એટલા વાહનો એનું હતા, બધા ક્રોસિંગ ઉપર કઈ પોલીસ એનો હોય કાંઈ નહીં, બધા સમજીને ચાલવું પડે, તરીને ચાલવું પડે, અને તારવતા ન આવડે તો માણસ એક્સિડન્ટમાં આવે. એવી કેવી રીતે શીખડાવવું? ગયો ક્યારે કઈ બાજુથી કેટલી સ્પીડમાં કોણ આવવાનું છે એનો કોઈ નિયમ છે? હે, એ કઈ શીખવાનો વિષય છે? એને કોઈ નિશાળ છે? તારવીને ચાલજે ભાઈ, તરીને ચાલજે, તું તરીને ચાલજે. ટ્રાફિક ઘણો છે, જરાક તારવી લેજો તમારા વાહનને. કેવી રીતે તારવવું એના માટે કોઈ ભાષા નથી. એવું છે, અનેક પ્રકારના પૂર્વ સંસ્કારોને વશ અને પૂર્વ કર્મોને વશ, પરિણામો પૂર્વ સંસ્કારને વશ થાય અને સંયોગો પૂર્વ કર્મને વશ ઉત્પન્ન થાય, સંયોગ વિયોગ આદિ, અને એ બધા અણધાર્યા. કઈ આપણે વિચાર કરીને ચિંતવી અને ગોઠવું હોય ને નક્કી કર્યું હોય એમ જ થાય એવું થોડું છે? કઈ અંધાર્યું થવાનું છે? હવે એમાં કેમ કરીને ચાલવું એ તો એને તારવતા આવડ્યું હોય એનું કામ છે. એટલે ભિન્ન રહેતા આવડે ઈતરે, અહીંયા તો એક માસ્ટર કી છે, ભિન્ન રહેતા આવડે તું તરી જા, જો ભિન્ન રહેતા ન આવડે તો તું ભળી જઈશ એને સાથે તારા ભાવથી. વસ્તુ તો વસ્તુ જુદી પડી છે, પણ તું ભાવમાં ભળી જઈશ, ખેંચાઈ જઈશ. તો એવું છે, જે બધું એમને ઊંડી ઊંડી વાતો પ્રયોગ ની કરી છે, શું પણ પરિણામ ને જોવું, છતાં મર્યાદા જોતા રહેવી એમ વાત નથી, સાવધાની કરવી એમ વાત નથી, પરિણામ ને ન જોવે, ભાવ ને ન જોવે અને શાસ્ત્રો વાંચ્યા કરે તો કોઈ દી ભાવ વાસન થાય નહીં, કયા ભાવ માટે આ કયો શબ્દ વાપરો છે તો એને અંતર મેળવણી કરવી પડશે કે નહીં, એ વગર કેવી રીતે ભાવ ઓળખાશે. પર્યાય મેં બેઠ કરકે ઘૂંટન કરને સે તો પર્યાય મેં ઠીકપણા રહેતા હૈ એસે કૃત્રિમ પ્રયાસ કા અભિપ્રાય છોડો. પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવાથી તો પર્યાયમાં ઠીકપણું રહે છે. પર્યાયમાં બેસીને એટલે શું કે પર્યાય જેટલો ને જેવડો જ હું, પર્યાય બુદ્ધિ જ એને કયો, શું અને પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ છે ગ્રહણ કરે છે એ પર્યાયમાં બેસી ગયો છે. પછી ગમે એટલું આત્માનું ઘૂંટણ કરે, સ્વરૂપનું ઘૂંટણ કરે, પણ જે પર્યાયમાં બેસી ગયો છે અહીંયા ત્યાં બેઠેલો રહીએ તો સામાન્ય રીતે ઉપદેશ એમ આવે કે સ્વરૂપનું ચિંતન કરવું, સ્વરૂપનું મનન કરવું, સ્વરૂપનું ઘોલન કરવું, સ્વરૂપનું ઘૂંટણ કરવું, આ એક સામાન્ય ઉપદેશ છે. ફોગાનીજીએ થોડા ઊંડાણથી વાત લીએ છે કે પર્યાયમાં બેસીને એ બધું કરીશ તો એ તારું નકામું છે, પર્યાયમાંથી ઉઠીને એ વાત છે. શું આ જીવે સ્વરૂપનું ચિંતન નથી કર્યું એવું નથી, સ્વરૂપનું મનન નથી કરતો એવું નથી, પણ પર્યાયમાં જે બેઠક જમાવી છે એ છોડતો નથી, પર્યાયમાં હું પણ કર્યું છે, પોતાનું અસ્તિત્વ પર્યાય જેટલું જ વેદે છે, એથી આગળ ત્રિકાળ અસ્તિત્વ છે એના ઉપર લક્ષ નથી, એમાં હું પણ નથી, એનું ગ્રહણ નથી, શું એની પકડ નથી. પછી જે સ્વરૂપનું લક્ષ છે એ થર્ડ પર્સન તરીકે થાય છે, આત્મા આવો છે ને આત્મા આવો છે તો થર્ડ પર્સન થઈ જવાનું, એમાં સેકન્ડ પર્સન નથી રહેતો, થર્ડ પર્સન થાય છે. હું તું ને તે વ્યાકરણમાં આવે છે ને, હું ફર્સ્ટ પર્સન છે, તું સેકન્ડ પર્સન છે અને તે થર્ડ પર્સન, એ થર્ડ પર્સન થઈ જશે, આવું થાય છે, પોતાને ખબર નથી પણ થઈ જાય છે એવું. જયારે પોતા પણ એ લક્ષ માં નથી લેતો ત્યારે ત્રીજો પુરુષ થઈ જાય છે આપોઆપ, શું કેમ કે બીજો પુરુષ તો સામે હોય, પોતે અને બીજો પુરુષ તો સામે હોય કે આપણે બે વાત કરીએ છીએ તો તમે બીજા પુરુષ માં છો, તમારી અપેક્ષા એ હું બીજા પુરુષમાં છું, શું પણ સાંભળના ત્રીજા પુરુષમાં છે, બાજુમાં કોઈ સાંભળે એ ત્રીજા પુરુષમાં જાય છે, તો બીજા પુરુષ સુધી તો સામે સામું પ્રત્યક્ષ પણ છે, આ તો પરોક્ષ પણ એ લઈ લે છે એટલે ત્રીજો પુરુષ થઈ જાય છે એમ કહેવાનું, શું પર્યાયને બેઠ કરકે ઘૂંટણ કરને છે તો પછી થાય છે શું કે ઘૂંટણ થી એનું ઠીકપણું રહે છે. મેં આત્માનું આજે બહુ સારું ઘૂંટણ કર્યું, બે કલાક સુધી તો એટલું આત્માનું જ ઘૂંટણ કર્યું, શું એટલે એક તો પર્યાયમાં બેઠો હતો એમાં બે કલાક પર્યાયમાં રહીને આત્માનું ઘૂંટણ કર્યું અને એમાં ઠીકપણું થયું એટલે પર્યાયમાં બેઠો હતો એ વધારે મજબૂત કર્યું. સ્વરૂપનું ઘૂંટણ કરે અને પર્યાય દ્રષ્ટિ દ્રઢ થાય કે આ થાય, આ રીતે થાય, આવી વાત છે. મારી દ્રષ્ટિ લોકોને એમ લાગે ભાઈ તો બે ચાર ચાર કલાક સ્વરૂપનું મનન કરે છે, ચિંતન કરે છે, કૂંટણ કરે છે, બેઠો છે ક્યાં એમ પૂછે, જ્ઞાને ક્યાં બેસીને કરે છે, સ્વરૂપમાં બેસીને એનાથી બેઠો છે ત્યાં પ્રેમ બેસીને કરે છે, એનું ઠીક પણ લાગે છે એટલે વધારે કરે છે, એ ઠીક લાગ્યું એટલે વધારે કરે છે. વાંચન તો ઈથી જ થવું છે, શ્રવણ તો ઈથી જ થવું છે. મેં 2 કલાક 4 કલાક કોઈ વાંચે છે, ક્યાં બેઠો છે આ સવાલ પાયાની વાત એ છે. તો કહે છે કે એસે કૃત્રિમ પ્રયાસ કા અભિપ્રાય છોડો, જો એ અભિપ્રાય નો શબ્દ લીધો પાછો. એ પ્રકારે વાંચન શ્રવણ ચિંતન મનન ઘૂંટણ એ પ્રકારે થાય છે, બધું કૃત્રિમ થાય છે. અને એ કૃત્રિમ મારે આ કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ, આ મારે વધારે કરવું જોઈએ, એ કૃત્રિમ પ્રયાસ છે. એ પ્રયાસ થાય એક વાત છે, અને અભિપ્રાય પૂર્વક થાય તે બીજી વાત છે. અભિપ્રાયમાં તો વિધિની ભૂલ થઈ જશે. અભિપ્રાયની વાત તો પાયાની છે, અભિપ્રાય પૂર્વક નહીં થવું જોઈએ, થાય એનો વાંધો નથી. અભિપ્રાય પૂર્વક થાય એનો પૂરેપૂરો વાંધો છે. આવી ઊંડી વાત છે. એ અભિપ્રાયથી થાય છે. અને આત્મલક્ષ્ય સહેજે થઈ જાય એમાં બાહ્યવૃત્તિનો નિષેધ આવે. આત્મલક્ષ્યનો આદર છે અને બાહ્યવૃત્તિનો નિષેધ આવે એમ થાય છે. એ પ્રક્રિયા સાવ જુદી જાતની છે. અને આત્મલક્ષ વગરની પ્રક્રિયા સાવ જુદી જાતની છે. એમાં એને ઠીકપણું આવી જ જાય. પર્યાયમાં બેસીને જે કાંઈ પ્રક્રિયા કરે એમાં એને ઠીકપણું આવી જ જાય. કેમ કે કશાયની મનતા થાય ને જ્ઞાનનો ઉઘાડ થાય, બે થાય. આ ચીજ એવી છે કે શાસ્ત્ર શ્રવણ મનન ચિંતનમાં જ્ઞાનનો ઉઘાડ થાય ને કશાયની મનતા થાય. પર્યાયમાં એવું થતું નહોતું પહેલા, હવે એમ થવા માંડ્યું, વિશેષતા થઈ એટલે. આ પર્યાય બુદ્ધિ દ્રઢ નીકળતો નથી દર્શન મોહમાંથી. એનું કારણ એ છે કે જે દર્શન મોહને છોટવાના નિમિત્તો, એ જ નિમિત્તને આશ્રિત એ પાછો દર્શન મોહને દ્રઢ કરતો હોય. કેવી રીતે નીકળે? છૂટી જ ન શકે. એટલા માટે વાતે વાતે માર્ગદર્શન તો સત્સંગ હોય, સત્સમાગમ હોય, સત્પુરુષ હોય તો જ વિશેષ મળે મોક્ષને. નહીતર પોતે ક્યાં ભૂલો પડે છે, ક્યાં ગોથું ખાય છે એને પોતાને એને ખબર હોતી નથી. કેટલી મને આહાર લીએ ત્યારે સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં નિર્જરા થાય તેના કરતા ગુણ શ્રેણી નિર્જરા થાય આહાર લેતી વખતે. કેમ કે એ તો પહેલા માળનું ચણતર છે, ચોથા ગુણ સ્થાને. આ બીજો ત્રીજો ચોથો ચોથા માળનું ચણતર છે, ત્રીજા માળનું ચણતર છે. ભલે એક ઈંટ મૂકે છે પણ એ ત્રીજા માળ નહીં છે. 20 ફૂટ અંતર કાપી લીધું છે, ઊંચાઈ જ ફેર છે એને. એટલો બધો નિર્જરામાં ફેર છે એને. શુદ્ધોપયોગની નિર્જરા ચોથા ગુણ સ્થાનવંત સાધકને, અને છઠ્ઠા ગુણ સ્થાન વાળાને આહાર વખત ની નિર્જરા એ વધી જાય. એટલી વિતરાકતા વધેલી છે, સ્વવિકલ્પ દશામાં એટલી નિર્જરા છે. પરિણતિની એટલી પરિણતિની નિર્જરા છે. ઉપયોગ તો આહારમાં જાય છે, પરિણતિની નિર્જરા છે. એટલી દશાને તો નિર્વિકલ્પતા આવે એટલે ગુણસ્થાન બીજું ગણાય છે. નીચેના ગુણસ્થાનમાં એવું નથી. જુઓ, ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ આવે તો ચોથું ગુણસ્થાન ગણાય, પાંચમામાં નિર્વિકલ્પ થાય તો હજી પાંચમું જ ગણાય, પણ છઠ્ઠા ગુણસ્થાને મુનિઓ નિર્વિકલ્પ થાય એટલે સાતમું ગણાય, છઠ્ઠું ન ગણાય, પાછું ઉપરનું ગુણસ્થાન ગણાય છે. એટલી એની પરિણતિ સ્વવિકલ્પ દશામાં દોરવાળી છે. અને ક્ષણે ક્ષણે સાતમામાં આવે, અદભુત દશા છે ને. બે એક જ છે. હા, લક્ષ્મણ પણ થાય છે. આત્મલક્ષ કયો, કત્રિકારી માહન પણ કયો. પણ જો સ્વરૂપ નિશ્ચય નથી હોય તો આત્મલક્ષ ન હોય તો આત્મકલ્યાણ નું લક્ષ હોય. એટલે એમ, હા, એટલે એમાં શું હોય કે મારું કલ્યાણ થાય છે કે નથી થતું, મારું કલ્યાણ થાય એ રીતે કઈ આગળ વધું છું કે એમને આંખું નીચેને આગળ વાંચે જાઉં છું કે સ્વાધ્યાય કરે જાઉં છું, એમ એનો જાગૃતિ હોય છે. એટલે એ ફરક પડે છે. असल में बात इतनी सी ही है कि इधर में जम जाना चाहिए. घनी चर्चाओ चाली है हमके, पर बात तो आटली छे कि अंदर मां स्वरूप मां जामी जवू जोईए. केवी रीते? कि त्रिकाली अस्तित्व में प्रसर जाना चाहिए. व्याप्य व्यापक भावे ત્રિકાળી અસ્તિત્વમાં પોતાને અનુભવ થવો જોઈએ. કે હું ત્રિકાળ છું એમ વ્યાપે વ્યાપક ભાવે અનુભવ થવો જોઈએ. વિકલ્પ નહીં માત્ર, પ્રસરીને એમ કે છે શું વ્યાપે વ્યાપકપણે. એક સ્પષ્ટતા કરી છે કૌંસમાં કે અસ્તિત્વ મેં પ્રસર્જાના અર્થાત, એનો અર્થ શું? અસ્તિત્વ મેં પ્રસર્જાના અર્થાત પરિણામ અંતર્મુખ સ્વસન્મુખ હોકર અપને પૂરે ક્ષેત્ર મેં વ્યાપ વ્યાપક ભાવ સે સ્વયં કા સ્વભાવ રૂપ અનુભવ કરના. પોતાનો જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એનો સ્વભાવ રૂપે પૂરા ક્ષેત્રમાં પરિણામનો વ્યાપે વ્યાપક ભાવે અનુભવ થવો. એટલે અનુભવ ભલે પર્યાય ન હોય તો પણ ત્યાં દ્રવ્ય સાથેનો ભાવ સંબંધ, પોતાપણાનો ભાવે સંબંધ બરાબર રહે છે. અને વેદન પર્યાયમાં અનુભવ પર્યાયમાં હોવા છતાં તે ગૌણ થઈ જાય છે. વેદન ગૌણ રહી જાય છે. એનું નામ અંદર માં જામી જવું એમ છે. એનું નામ અંદર ઇધર મેં જમજાના ચાહીએ એ આનું નામ છે. જામી જવું એટલે કે ધ્યાન થવું. ધ્યાનમાં જામી ગયો એમ કહેવાય ને, એકાગ્ર થયો, જામી ગયો, ધ્યાન કર્યું. શું એમાં આ વાત છે કે અંતર્મુખપણું થાય. ત્રિકાળી અસ્તિત્વનામાં પોતાપણાનો અનુભવ, સ્વપણાનો, સ્વયંનો અનુભવ અંતર્મુખ ભાવે વ્યાપે વ્યાપકપણે થાય તો એને સ્વરૂપ ધ્યાન કહેવાય, નહીં તો એને સ્વરૂપ ધ્યાન કહેવાય. એ રીતે નથી સમજતા. એ શું સમજે છે કે સ્વરૂપ નો ચંચળતા ઘટાડીને મનન થાય તો એ ધ્યાન સમજી લે છે માણસ. કેમ કે એને વિભાવની ઓળખાણ નથી. એટલે વિકલ્પ જરા સૂક્ષ્મ થાય કે મંદ થાય, ચંચળતા ઘટે એટલે મંદ થાય, અને સૂક્ષ્મ થાય તીવ્ર સ્થૂળ વિકલ્પ ન રહે ત્યારે એમ લાગે કે મેં ધ્યાન, આત્માનું ધ્યાન મને થાય છે. એ આત્માનું ધ્યાન નથી. આત્માના ધ્યાનમાં તો પરિણામ અસંખ્ય પ્રદેશમાં વ્યાપે વ્યાપકપણે હોય છે અને અંતર્મુખપણ હોય છે. મન સાથેનો પણ સંબંધ ત્યાં રહેતો નથી. ઉપયોગને એને સ્વભાવમાં જામી ગયો કે ધ્યાન કર્યું એમ કહેવામાં આવે. અસલમાં તો આટલી વાત છે. અસલમાં એટલે ટૂંકમાં આટલી જ વાત છે. એટલે બધો સરવાળો અહીંયા લઈ જવો છે. આ જે નિર્વિકલ્પ સ્વરૂપ ધ્યાન છે એ જ ખરેખર આરાધના છે, અને એ જ આરાધના મુક્તિનું અનન્ય કારણ છે. જે કોઈ જીવો મુક્તિને પ્રાપ્ત થયા તે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર રહીને મુક્તિને પ્રાપ્ત થયા છે. બીજા કોઈ પ્રકારે કોઈ મુક્તિને પ્રાપ્ત થયા છે એવું બન્યું નથી. એટલે જે બધી વાત છે એ આના માટે વાત કરી છે, પોતે સ્વરૂપમાં સ્થિર થઈ શકે. સ્થિર થાય તો ઉપરના ગુણ સ્થાનમાં જાય. મિથ્યાત્વમાંથી ચોથા ગુણ સ્થાને પણ શુદ્ધોપયોગમાં આવે, પાંચમા ગુણ સ્થાને પણ શુદ્ધોપયોગમાં જ આવે. ઉપરનું ગુણ સ્થાન શુદ્ધોપયોગ વગર બદલાતું નથી, પરિણતિમાં નથી બદલાતું, શુદ્ધોપયોગમાં બદલાય છે. કેમ કે એ વખતે પુરુષાર્થની ઉગ્રતા વિશેષ હોય છે. ગુણ સ્થાન આખું બદલાઈ જાય એ પહેલા તો તે જ ગુણ સ્થાનની જઘન્ય સ્થિતિને છોડીને આગળ વધીને મધ્યમ સ્થિતિને પણ છોડીને તે જ ગુણ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત થયા પછી ઉપરના ગુણ સ્થાનમાં આવે. એક ગુણ સ્થાનમાં પણ તારતમ્ય ભેદે અસંખ્ય ભેદ છે, પણ અસંખ્ય ભેદ તો કેવળી ગમ્ય છે, પણ વિચારી શકાય એ રીતે વાત સ્પષ્ટ એ છે કે જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ એ ત્રણ ભેદ તો છે જ. જે કોઈ ઉત્કૃષ્ટ ચોથા ગુણ સ્થાને હોય એ પાંચમા ગુણ સ્થાને આવે. પાંચમા ગુણ સ્થાનમાં તો અગિયાર પડીમાં રીતસરની છે, એ ખરેખર બાહ્ય દ્રષ્ટિએ તો અગિયાર પ્રકારના ત્યાગ ને સૂચવે છે. દર્શન પડીમાં હજી બાહ્ય પછી જેટલી સ્વરૂપ સ્થિરતા વધે છે એટલી વિતરાગતા વધે છે, જેટલી વિતરાગતાનો સદભાવ થાય છે એટલો રાગનો અભાવ થાય છે. મંદ નહીં થવું, રાગ મંદ નથી, રાગનો અભાવ થાય છે. જેટલો રાગનો અભાવ થાય છે એટલી રાગની ક્રિયાનો અભાવ થાય છે, એટલે બારમાં એનો દેખાવ આવે છે ત્યાગનો. આ ક્રિયાને નથી, આ ક્રિયાને નથી, આમ આટલા આટલામની પડી મામા આને આ ક્રિયા નથી. તો ત્યાં એને વિતરાગતા એટલી છે કે તે પ્રકારનો રાગ વિકલ્પનો અભાવ થઈ ગયો છે, ઉત્પન્ન નથી થતો બુદ્ધિપૂર્વક. અબુદ્ધિપૂર્વક રહી જાય એ તો પછી આઠ નવ દસ ઉપરના ગુણ સ્થાને છૂટે, બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છૂટે, રાગ છૂટે. એટલી વિતરાગતા થાય એમાં તો ઈશ્વર જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટમાં ઇલ્લક આવી જાય. ક્ષુલક ઇલ્લક બે ઉત્કૃષ્ટ છે, દસમી ને અગિયારમી પડીમાં એ ઉત્કૃષ્ટ છે. એની પડીમાં એ પહેલા છ પડીમાં સુધી મધ્યમ, છ થી છ સાત આઠ નવ મધ્યમ પંચમ ગુણ સ્થાન છે, અને એક થી પાંચ છે એ જગન્ય પંચમ ગુણ સ્થાન છે. એવી રીતે શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય એ ત્રણના ભેદના વિધાન પણ લીધેલા છે. એ એમ સૂચવે છે કે ચોથા ગુણ સ્થાનમાં પણ એમ છે, પાંચમા ગુણ સ્થાનમાં પણ એમ છે, અને છઠ્ઠા સાતમામાં પણ એમ છે. કેમ કે એકલું છઠ્ઠું કોઈને હોય નહીં, એકલું સાતમું કોઈને હોય નહીં, એ તો સાથે જ રહે છે. ઘડી છઠ્ઠું, ઘડી સાતમું, છઠ્ઠું સાતમું, છઠ્ઠું સાતમું. એમાં ઉત્કૃષ્ટ છઠ્ઠા સાતમામાં આવે ત્યારે એક સાતમું એવું આવે કે છઠ્ઠામાં ન આવે એવું આવે, એને સાતમું જ કહેવાય. શું સાતમામાં બે ભેદે, એક સાતમામાંથી છઠ્ઠામાં આવે એવું સાતમું, અને એક સાતમામાંથી આઠમામાં જાય એવું સાતમું, એમાં બે ભેદ છે. તો જે સાતમામાંથી આઠમામાં જાય છે એ સાતમાનો પ્રકાર જુદો છે, એ ઉત્કૃષ્ટ સાતમો છે, અને પછી શ્રેણી માંડે છે. એ બધું શું સૂચવે છે કે પુરુષાર્થની ઉગ્રતા સૂચક છે. જેટલી જેટલી પુરુષાર્થની ઉગ્રતા છે એટલી એટલી નિર્જરા વિશેષ છે, એટલી શુદ્ધિ વિશેષ છે. એને ભાવ શુદ્ધિને નિર્જરા જ કીધી છે અસ્તિત્વ, એટલી વિતરાગતા વિશેષ છે. એનો અર્થ કે એક જ શુદ્ધાત્મ તત્વનું અવલંબન જોરથી લેવાય છે એમાં પણ કેટલા ભેદ છે. એક એક ગુણ સ્થાનમાં આટલા ભેદ છે. સૂક્ષ્મતા એ તો અસંખ્ય ભેદ છે, સૂક્ષ્મતા એ તો અસંખ્ય ભેદ છે. આઠમાના અસંખ્ય, આઠમાના તો નહીં, આઠમાના અસંખ્ય, નવમાના અસંખ્ય, દસમાના અસંખ્ય, અગિયારમાના અસંખ્ય, બારમાના અસંખ્ય, બધાના એટલા ભેદ છે. પૂર્ણ દશા છે, પછી તારતમ્ય ભેદ નથી એની અંદર. પછી એનું જેવું ગુણો છે એ બધા પૂરેપૂરા ખુલી જાય છે, પ્રતિજીવ ગુણો રહી જાય છે, રહી જાય છે. થોડો છે અંતર અંતર, હા મિથ્યાત્મમાં અસંખ્ય ભેદ છે, ના અસંખ્ય ભેદ છે. મિથ્યાત્મના તો અસંખ્ય ભેદ બહુ સ્થૂળ છે. જીવન અનિયમિતના કેટલા ભેદ છે, પાડાને કાપે ત્યાંથી માનીને કેટલા ભેદ છે. જીવન બધા મિથ્યાત્મા જ ભેદ છે ને, બીજો હું છે. ત્યાંથી તો એક સૂક્ષ્મ વિકલ્પ ને પોતાનો માને પર્યાયમાં બેસીને આત્માનું ચિંતન કરે ત્યાં સુધી ના બધા મિથ્યાત્મના ભેદ છે. પેલા ગ્રહિતમાં જાય છે, અગ્રહિતમાં જાય છે, પણ બધા અસંખ્ય ભેદ છે. પહેલા ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે, એક એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ લીધા છે. કેવળ જ્ઞાન ગોચર વિષય છે ને, એટલે એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદોની ગણતરી છે કેવળ જ્ઞાનમાં. એક સમયની એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદો પુરુષાર્થના હિનાધિક કેટલા છે એની ગણના છે ત્યાં. એ ગણતરી ઉપર એને સ્થાન આપવામાં આવે છે. તે 529 છે, 530 સુનના પઢના ચર્ચા કરના એ સભી ઉપર ઉપર કી બાતે હૈ, કાઢી નાખ્યું મહત્વ. સાંભળવા બેસતો હોય એને એમ કે તું સ્વાધ્યાય તો કર, રોજ સ્વાધ્યાય કરતો હોય, રોજ શાસ્ત્ર વાંચતો હોય, એની ચર્ચા કરતો હોય, એને કે જરાય કિંમત આપીશ નહીં એની, એનું કઈ મૂલ્ય નથી, બધી ઉપર ઉપર ની વાતો છે એમ કે. ઠીક, આપણા મોક્ષો સાથે ચર્ચા થઈ છે ને, એમને તો કઈ, એ તો મસ્ત માણસ હતા, એટલે એમને કઈ કોઈને હારું લગાડવું માથું લગાડવાનો પ્રશ્ન નતો. ભાઈ આ લોકોને ઠીક નહીં લાગે, એને જે લાગવું હોય એ તો પોતાને લાગ્યું એ કહી દેતા હતા. ત્યાં તો બધા સાંભળવા વાંચવાને ચર્ચા કરવા વાળા માણસો, અને એની મહત્તા આવ્યા વગર રે નહી, એની મહત્તા આવ્યા વગર રે નહી. હજી ગણતરી કરે, પૂજામાં કોણ બેહે છે, ભક્તિમાં કોણ બેહે છે, ફલાણામાં કોણ આવે છે, ટેપમાં કોણ આવે છે, કોણ કેટલું વાંચે છે. અરે ભાઈ આ બધી ઉપર ઉપર ની વાતો છે, આ બધી ઉપર ઉપર ની વાતો છે. અસલ મેં તો અંદર મેં જમજાના, ઉતરી જવું જોઈએ સ્વરૂપ મેં ઊંડે ઊંડે ઉતર જાના, એવું એમનું વજન જરાય વિકલ્પો ઉપર નથી. સચ્ચા બચ્ચા નું કઈ નહીં, પસંદ નતી ચર્ચા, બધું ભેગા થતા હતા એટલે કઈ એમનો ઉપાય નતો. પરાધીન તો ખરા જ ને, નિવૃત્તિ લઈને કે આવું ત્યારે મારે ચર્ચા ફરતા કરવી નથી કે. ઠીક, નિવૃત્તિ લઈને આવીશ ત્યારે મારે તો કઈ ચર્ચા વર્ચા કરવી નથી કે. ગુરુદેવ ના બે વખત પ્રવચન સામે બહુ ગુરુ તો રાત્રિ ચર્ચામાં આવે, બાકી કમરા બંધ કરકે બેઠ જાના જાઓ. ચર્ચા પસંદ નતા કરતા, આમ તો બધો થોડો ઘણો ત્યાંના ક્ષેત્રો નો પણ એમને ખ્યાલ આવી ગયો હતો, ત્યાંના વાતાવરણ નો ક્ષેત્ર નો થોડો ઘણો ખ્યાલ, વિશિક્ષણ બહુ હતા બોલે નહીં પણ એમને ખ્યાલમાં બધું, કેમ કે આ લોકો તો બધી વાત કરે, ગુલાબબેન એ લોકો તો બધા થોડીક સામાજિક વાત પણ કરતા હોય ને, એમનો ખ્યાલ તો થોડામાં જાજો આવી જાય, થોડી વાતમાં પણ જાજો ખ્યાલ પરિસ્થિતિ શું છે. પોતે ગુરુદેવનો લાભ લેવા માટે આવે, ગુરુદેવનો શ્રવણ કરવું અને પોતાનું અંદરમાં કામ કરવું, એમને પોતાને કોઈ શાસનનો વિકલ્પ નહીં. ગુરુદેવ બિરાજમાન હોય ત્યારે આમ જ તો કોઈને શાસન નો વિકલ્પ કરવાનો પ્રશ્ન જ નતો, ગુરુદેવ એટલા સમર્થ પુરુષ હતા. કોઈને જ્ઞાન દશા પ્રગટ થાય એવા જ્ઞાનીઓને પણ કોઈને શાસન ચલાવવાનો વિકલ્પ થવાનો પ્રશ્ન જ નતો, એ તો કોઈ પ્રભાવશાળી પુરુષ હતા. એટલે મુમુક્ષુઓને તો ભૂલથી પણ એનો મહિમા ન રહી જાય, અધિકતા ન રહી જાય, પોતાની તત્વજ્ઞાનની જે પ્રવૃત્તિ, શ્રવણ વાંચન ચર્ચાની જે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ છે એની મહત્તાને અધિકાય ન રહી જાય, એટલા માટે પણ એમનો આ વચનામૃત તો ઉપયોગી છે મુમુક્ષુને, કે ભલે ગમે તે થાય અંદરમાં જામી ન જવાય ત્યાં સુધી આ બધી ઉપર ઉપર ની વાતો છે. જેમ એક ફળ હોય કેરી, તો એની છાલ છે એ કઈ ખવાય, રસ છે એ ખવાય, એમાં કસ છે, રસમાં સ્વાદ નો કસ છે, એની છાલમાં થોડો સ્વાદ આવે એ તો કરચી લાગે, ઉપર ઉપર ની છાલો છે, અંદર નો રસ છે એ તો સ્વરૂપમાં જામી જાય ત્યારે જ ખરો સ્વાદ આવે એવું છે, બાકી આમાં ચર્ચા ફરતામાં સ્વાદ આવે એવું નથી.
એમ કહે પરમ પરમ કૃપાઓની કહાન ગુરુદેવનો એ વિદ્યાપી